आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
આચાર્ય પદ્મનંદી રચિત પંચવિંશતિ, પંચવિંશતિમાં પણ 26 અધિકાર છે। પંચવિંશતિનો અર્થ એમ થાય 5 અને 20 એટલે 25, પણ 25 નથી આમાં અધિકાર, તો 26 છે। પણ ગ્રંથનું નામ છે પંચવિંશતિ અને એમાં આપણે 9મો અધિકાર કરી રહ્યા છીએ, આલોચનાનો અધિકાર। ભાવલિંગી મુનિ હતા પદ્મનંદી, જંગલમાં રહેતા હતા, પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર અક્ષરો ઉપર ચાલ્યા જતા હતા। એવા પદ્મનંદી આચાર્ય ઇતિહાસ પ્રમાણે આશરે એમ કહેવાય છે કે વિક્રમની 11મી સદીમાં થયા, અને એ વખતે આ પદ્મનંદી પંચવિંશતિની રચના થઈ એમ કહેવામાં આવે છે। એમાં આ જે 9મો અધિકાર આલોચનાનો અધિકાર છે એ આપણે લઈએ। ગઈકાલે આપણે ગાથા 12 કરી, એટલે ગાથા 12 સુધી આપણે સ્વાધ્યાય થયો છે। આજે 13મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ। અહીંયા 13મી ગાથા આપણે લઈએ। આ બધી જ ગાથાઓ સાર્દુલ વિક્રીડિત છંદમાં છે। સંસારો બહુ દુઃખદ સુખ પદમ નિર્વાણ મે તૃતે ચત્વાર્થી તપોવનમ વયમિતા સ્પશોધિત સંશય એતસ્માદપિ દુષ્કરવતો વિદીર્ણાદાપિ તિપ્તિર્યતો વાતાલીતરલીકૃતં દલમિવ પ્રામ્યતદો માનસમ। આપણે 13મી ગાથાનો અહીંયા અર્થ આપ્યો છે એ લઈએ। અહીંયા 13મી ગાથાના અર્થમાં કહે છે કે સંસાર બહુ દુઃખદાયક છે, પરંતુ મોક્ષ સુખનું સ્થાન છે। સંસાર એટલે શું? આ જગતના પદાર્થો એ સંસાર નથી। આ ઘર, કપડા, મકાન, કાર, કોમ્પ્યુટર, આપણી આસપાસ સ્વજનો, એ બધા કોઈ સંસાર નથી, એ સંસાર નથી। સંસાર શું છે? જીવનો સંસાર શું કહેવાય? જીવનો સંસાર એણે જેવા ભાવ કર્યા છે એ એનો સંસાર છે। દરેક જીવનો સંસાર જુદો જુદો, આપણે એક જ ઘરમાં રહેતા હોઈએ 6 જણા, પણ દરેકનો સંસાર એનો પોતાનો છે। સંસાર એટલે એ મકાન જ્યાં રહે છે તે, એના સ્વજનો, એ બધું કંઈ સંસાર નથી। સંસાર એને જે ભાવ કર્યા છે એ એનો સંસાર। દરેક જીવને સંસાર એનો પોતાનો જોઈએ। એક જ ઘરમાં જન્મેલા 2 બાળકોને પોતપોતાનો જુદો સંસાર છે। પતિ અને પત્ની સાથે રહેતા હોય છતાંય બંનેનો સંસાર જુદો, એક સંસાર નથી। કેમ? બંનેના ભાવ જુદા છે, બંનેના ખરેખર જોવા જઈએ તો પુણ્ય પણ જુદા છે। બંને પોતપોતાના પુણ્યને કારણે ત્યાં સાથે રહ્યા છે। કેટલાક પુણ્ય એવા છે કે જેને કારણે એક જગ્યાએ સાથે રહેવાનું થાય એટલે ત્યાં સાથે છે, પણ બધા પુણ્ય સરખા નથી, બધા સાતા વેદનીય અસાતા વેદનીય સરખા નથી, નામ કર્મના બંનેના શરીરો પણ સરખા નથી। એટલે એનો સંસાર જે છે એ એનો પોતાનો છે। એને જે ઉદયમાં આવે છે અને એ ઉદય વખતે એ જેવા ભાવે રહે છે એ એનો સંસાર, જીવ પોતે પોતાનો સંસાર રચે છે। જે ઉદયમાં આવ્યું, કોઈ પણ કર્મ ઉદયમાં આવે છે તો એ ઉદય સાથે જોડાવું, ઔદયિક ભાવે થવું એટલે સંસારની રચના કરવી। જો એ ઉદય સાથે ન જોડાય અને પોતે પોતાના સ્વરૂપમાં રહે તો નિજરા થાય, પેલું કર્મ ઉદયમાં આવ્યું છે તે ખરી જાય, એટલે સંસાર ઓછો થાય. સંસાર ઘટે કેવી રીતે? સંસાર ઘટે કેવી રીતે? આપણે એમ કહીએ કે ભાઈ કર્મો આટલા બધા છે, આ પ્રમાણે છે, આ વાત બરાબર છે, પણ એક પણ કર્મ એવું છે કે જેને સ્થિતિબંધ ન હોય એવું કોઈ કર્મ જોયું? દરેક કર્મને સ્થિતિબંધ છે, એટલે દરેક કર્મ એની સ્થિતિ પૂરી કરતા એ ઉદયમાં આવશે, એ વિપાક થશે, ફળ આપશે, અને પછી એ ખરી જવાનો છે. એ વખતે એની સાથે એ જે ઉદય આવ્યો એ ઉદયની સાથે ન જોડાવું, અને એ વખતે આપણે એને દ્રષ્ટા ભાવે જોવું, એ પુરુષાર્થ. એને દ્રષ્ટા ભાવે જોવું, કેમ કે જીનેશ્વર ભગવાને એવો જ પુરુષાર્થ કર્યો છે, એ જ પુરુષાર્થ આપણે કરવાનો છે. એમ થતા શું થશે? એવા ભાવ થતા જ નથી. એ કર્મની ના ઉદયને કારણે જે સંયોગો છે એ સંયોગોમાં આપણે છીએ જ નહીં, એની સાથે એકતાના ભાવ થતા જ નથી. એનાથી આપણે ભિન્ન છીએ, જુદા છીએ, આપણે સ્થિત સમાન પરમાત્મા સ્વરૂપ છીએ, સર્વજ્ઞ સ્વરૂપ છીએ. એમ કરીને આપણે એને જોયા કરીએ, એ પેલું જે ઉદયમાં આવ્યું છે તે ઉદય એ પૂરો થઈ જશે, આજે કાલે એક બે દિવસ જેટલો સમય ચાલવો તેટલો ચાલશે, પણ એ છે તે છે, એ મારાથી જુદું છે, એ પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે એ કર્મ બંધાયું હતું, આજે એ નષ્ટ થઈ રહ્યું છે, જઈ રહ્યું છે. એને તરફ આપણે એવો ભાવ કરવાનો કે અત્યારે દુઃખના પ્રસંગ આવ્યા છે શરીરમાં, તો સમજવાનું કે એ દુઃખનો પ્રસંગ આવ્યો, શરીરમાં વ્યાધિ થઈ, તકલીફ થઈ, રોગ થયો, તો એમ સમજવાનું કે પૂર્વે એવા કર્મ કર્યા હતા, એવો પાપનો બંધ પડ્યો, એને લીધે તેને વર્તમાનમાં એ ઉદય આવ્યો છે, અને એ ઉદય અમુક કાળ સુધી રહેશે, પણ એ ઉદય જે છે એ મારો નથી, એ મને નથી, એ અસાતા જે છે એ મારી નથી, હું એનાથી જુદો ભગવાન આત્મા ભિન્ન છું. એમ કરીને અંદરમાંથી બળ મેળવું, અને એવું અંદરમાંથી બળ મળે એટલે શું થાય? આર્ત ધ્યાન ન થાય, નહીતર શું થાય? મને બહુ દુઃખે છે, મને તકલીફ છે, ભાઈ તમે મારું કાંઈક કરો, મારું કાંઈક કરો, આ જે ભાવ જે હોય અંદરમાં બીજે કહીને શું થાય? આર્ત ધ્યાન થયા કરે, ખૂબ આર્ત ધ્યાન થાય, અરી રે હવે મરી ગઈ, હવે મને આમ થશે, મને તેમ થશે, આર્ત ધ્યાન થાય, અને નવા કર્મ બંધાય, ખૂબ બંધાય, ઘણા નવા કર્મ બંધાય. એની જગ્યાએ આપણે એમ તો કહીએ છીએ કે ક્ષમતા રાખવી, પણ ક્ષમતા કેવી રીતે રખાય એનો રસ્તો હું બતાવું છું. જે તીર્થંકર ભગવાને કહ્યું છે એ રીતે જ ક્ષમતા રહે, બીજી કોઈ રીતે ક્ષમતા રહે નહીં. આપણે કોઈને કહીએ કે શરીરમાં ખૂબ તકલીફ હોય ત્યારે આપણે એમ સલાહ આપીએ કે ક્ષમતા રાખો, પેલા મનમાં બોલે કે તમે રાખો ને, ખબર પડે એ તો. ઘણા તો બિચારા ઘણા લોકો ભૂલતા હોય છે કે ભાઈ તમને એવી ખબર નથી, તમને દુઃખ પડે તો તમને ખબર પડે, અનુભવ થાય તો ખબર પડે કે કેમ ક્ષમતા રખાય છે. વાત તો સાચી છે, એમની વાત સાચી છે, એટલા માટે કે એમને આ અભ્યાસ નથી. દેહાભ્યાસ ખૂબ છે, દેહ સાથેની બુદ્ધિ ઘણી છે, એટલે દેહ પૂર્ણપણે રહેવાનું ઘણું છે, એટલા માટે એમનાથી એમ બોલાઈ જાય છે. વાત સાચી છે, પણ તીર્થંકર ભગવાન કેવળ ભગવાને શું કર્યું? હઠ કરી, જીદ કરી? ના, એમને તકલીફો એ ભાવમાં નહીં, એની પહેલાના ભાવોમાં પણ એમને પણ આવી હોય ને. છદમસ્ત અવસ્થાની અંદર જે મુનિઓ છે એમને જે થાય છે, તીર્થંકર ભગવાન કેવળ ભગવાનને રોગ થતા જ નથી, એમને કોઈ રોગ હોય નહીં શરીરમાં, એમની વાત નથી, પણ એમને પૂર્વના ભાવમાં જયારે પણ થયું હશે ત્યારે એમને એવી ક્ષમતા રાખી, એવી શુદ્ધતા કરી, ત્યારે પછીના ભાવમાં થયું ને, તો એમણે એ માર્ગ પ્રમાણે કહ્યું કે જે પૂર્વે તેવું છે માર્ગ સ્થાપિત કર્યું પ્રમાણે, અને એ માર્ગમાં આમ જ આવે છે કે તમે એ સમયે તમે ભગવાન આત્મા છો, શુદ્ધ સ્વરૂપી છો, એવો જ વિકલ્પ રાખો, એ જ વિચાર કરો, વિકલ્પરૂપે જ રહેશે, એ વખતે રહેશે વિકલ્પરૂપે. તમને બહુ સ્થિરતા થતી હોય, પૂર્વે તમને આત્માનો અનુભવ થયો હોય તો તમે ધ્યાનમાં જઈ શકો, પણ મુશ્કેલી પડશે, ઘણી મુશ્કેલી પડશે. અને જો એવી શારીરિક અવસ્થાની અંદર પણ તમે નિર્વિકલ્પ ધ્યાનમાં તમારા સ્વરૂપમાં જઈ શકો તો એનું નામ તપ, ઉત્તમ તપ કહેવાય. અહીંયા વાત કરે છે કે સંસાર દુઃખ બહુ દુઃખદાયક છે, આ સંસારના દુઃખની વાત આપણે કરી, પરંતુ મોક્ષ સુખનું સ્થાન છે, જગ્યા નથી મોક્ષ કોઈ. મોક્ષ એટલે મુક્ત સ્વરૂપ, એને મોક્ષ કહેવામાં આવે. મુક્ત સ્વરૂપ કર્મરહિત દશા એ સુખનું સ્થાન છે. કર્મરહિત દશા થાય એટલે સુખ 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 અવ્યાભાસ સુખ શાંતિનો અનુભવ થાય. અને આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અમે ધન સંપત્તિ આદિ છોડીને તપોવનમાં આવ્યા છીએ. તપોવનમાં આવ્યા છીએ એટલે જ્યાં એને આ પુરુષાર્થ થઈ શકે એવા સ્થાનમાં મુનિ કહે છે કે અમે તપોવનમાં આવ્યા છીએ અને શું છોડીને આવ્યા છીએ કે ધન સંપત્તિ આદિ એટલે બાહ્ય બધો પરિગ્રહ ત્યાગ કરીને આવ્યા છીએ એનો અર્થ એમ છે. અને તેના વિષયમાં અમે સર્વ પ્રકારનો સંદેહ પણ છોડી દીધો છે. પરિગ્રહના વિષયમાં હવે અમને કોઈ સંદેહ થતો નથી કે આ નહીં હોય તો શું થશે, આ નહીં હોય તો કેમ થશે, કઈ નથી. એ બધું છોડી દીધું છે, છૂટી ગયું છે. સંદેહમાં અર્થ ધ્યાન એનું વિગ્રહ તરીકે થઈ શકે. સંદેહમાં તો ખરેખર શું થાય, શંકા થવી. સંદેહ એટલે શંકા, અને શંકા ઉપજી હવે શું થશે, આમ થશે તેમ થશે, સંદેહ થયો આમ હશે, ત્યાં જઈશું તો શું થશે, જંગલમાં જઈશું તો પછી શું થશે, આપણું ત્યાં બરાબર રહેવાશે કે નહીં રહેવાય, રહી શકાશે કે પાછા આવવું પડશે, સંદેહ થાય. આપણે અહીંથી જતા રહીશું, અહીંયાથી નીકળી અને બહાર, તો પછી ત્યાં આપણને આમ કે જીવન નિર્વાહ તો થશે કે નહીં થાય, સંદેહ. અહીંથી જોબ છોડી દઈએ પછી આપણને સંદેહ થાય કે આપણે બિઝનેસ કરવાના છીએ પણ બિઝનેસ ચાલશે કે નહીં ચાલે, એ સંદેહ. અહીંયા સંદેહની વાત કરે છે કે એ પ્રકારનો એ વિષયોનો સંદેહ તો છૂટી ગયો છે. એ વસ્તુ જે છોડીને આવ્યા છીએ એના વગર ચાલશે કે નહીં ચાલે, શું થશે, એ તો હવે મનમાં રહ્યું નથી. પરંતુ આ કઠિન વ્રત વિધાનથી પણ હજી સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એટલે આવા પાંચ મહાવ્રતધારી મુનિ છે એટલે કઠિન કહ્યું. પાંચ મહાવ્રતધારી મુનિ છે, વ્રત સહિત છે, અને એમને અહીં સંસારનો ત્યાગ કર્યો છે અને બાહ્યમાં એમને સંયમ વર્તે છે, અંતરંગ દશા પણ એમની ઊંચી છે. ત્યારે એ જે પુરુષાર્થ કરે છે જેની પ્રાપ્તિનો, એ પ્રાપ્ત નથી થયું એટલે એમ કહે છે કે પરંતુ આ કઠિન વિધાન વ્રત વિધાનથી પણ હજી સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એનું કારણ એ છે કે વાયુ સમૂહ દ્વારા ચંચળ કરવામાં આવેલા પાંદડા સમાન, વાયુથી એટલે હવાથી જેમ પાંદડા ચંચળ થઈને ઉડે નથી કરે, એમ એમ આ મન ભ્રમિત થઈ ગયું છે. પાંદડાને હવા આવે એટલે જે હલન થાય, હલન ચલન થાય, જે એ ચંચળતા એમાં પેદા થાય. સૂકું પાંદડું હોય તો, લીલા પાંદડા હોય તો પણ આમ હલે પવનથી. એવી રીતે એ કહે છે કે અમારા મનની દશા એવી છે કે એ સ્થિરતા નથી કરતું. મુનિ પોતે પુરુષાર્થ કરી રહ્યા છે એમાં એમને જે વાત ભાવ છે ને એની વાત પ્રભુની આગળ પોતે સ્વીકાર કરે છે કે અમને આવો દોષ છે, અમને આ નથી થતું. આપણે ગઈકાલે વાત કરી કે નિંદા અને ગર્હાની વાત કરી તો દોષને દૂર કરવા માટે થઈ નતું. અહીંયા એમની પુરુષાર્થની અંદર જે નબળાઈ છે ને એને એ કહે છે કે અમારાથી નથી થતું, અમે છૂટી જાય છે, અમારું ધ્યાન રહેતું નથી, પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી. એટલે એ મનની સાથે જોડાઈ જવાનું થાય છે. મન તો ગમે તેવા વિચાર કરે, મુનિને ગમે તેવા એટલે કેવા વિચાર આવે, શુદ્ધ જ હોય. એટલે કોઈક શુદ્ધ ભાવ એવો આવી જાય કે બસ પ્રભુને એક સ્તુતિ લખી નાખી, એવો ભાવ આવી જાય. કોઈક શાસ્ત્રની રચનાનો ભાવ આવી જાય, એને પણ મુનિ ચંચળતા કહે છે. મુનિ એને પણ ચંચળતા કહે. કેમ કેમ ચંચળતા કહે? કેમ કે એ એમનું કાર્ય નથી, એ માટે એમણે આ સંયમ લીધો નથી. એમણે તો પોતાના સ્વરૂપમાં જવા માટે સંયમ લીધો છે. ત્યારે એક સહેજ મનની ચંચળતા થાય છે તો મુનિને કેવું થાય છે? આ મન ભ્રમિત થયું છે. અને ઉદાહરણ કેવું આપ્યું છે, પાંદડું જરા હવે એનું ઉદાહરણ, એટલી ચંચળતા, એટલી ચંચળતા પણ મુનિને જોઈતી નથી કે મન મનમાં જવું પડે, મનમાં વિકલ્પ આવ્યો, આ નથી ગમતું, એમને દુઃખ લાગે છે, આ બધું અમને ન હોય, એ મુનિનો પુરુષાર્થ કેવો હશે, એ મુનિની અંતરંગ દશા કેવી હશે કે જયારે મનની ચંચળતા સહેજ મામૂલી જરાક થાય છે તો પણ એમ કહે છે કે આ નથી જોઈતું. કે કમ્પેરિઝન જે કરી છે એમણે તેની સાથે કરી છે કે પાંદડાના હલવા સાથે, પાંદડું કેટલું કલિયા લઈને હલવાનું છે, શું એમાં પ્રવૃત્તિ થઈ જાય છે, એટલી ચંચળતા પણ એમ લાગે મન ભ્રમિત થઈ રહ્યું છે. એટલે એવી ચંચળતા એટલે અમે મન સાથે જોડાઈ જઈએ છીએ, એ મુનિને દુઃખ લાગે છે. બહુ સુંદર ગાથા મૂકી છે. મોતે સ્વાર્થનો ભાવ પ્રભુ આગળ રજૂ કરે છે ને કે અમને તમારી સમીપતા હોય ને અમને તો તમારી સમીપતાથી અમને તો સ્થિરતા થાય, એવો ભાવ છે. એટલા માટે આ વાત છે. આપણે 14મો શ્લોક લઈએ, 14મી ગાથા લઈએ, એમાં પણ સાર્દુલ રિપીટ થાય છે. ચંપા કુર્વદિત સૌતઃ પરિલસો વાહ્યાર્થલાભાદ નિત્યં
ગંગાકુલતા પરા ગતવત કાર્યમ વિનાત્યાત્મ ગ્રામમ વાસયદીનિંદ્રિયમ ભવતો દૂરમ સુહત કર્મણ્યઃ ક્ષેમમ તાવદિહાસ્તિ કૃતવ્યમ
ચૌદમી ગાથાના અર્થમાં કહે છે કે જે મન આમ તેમ ભટક્યા કરે છે, બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી હર્ષ પામે છે, વસ્તુ મળે બહારમાંથી એટલે એને આનંદ થાય, કોને? મનને, આત્માની વાત નથી. કોઈ પણ પ્રયોજન વિના નિરંતર જ્ઞાનમય આત્માને અતિશય વ્યાકુળ કરે છે, કારણ વિના નકામું. જે જ્ઞાનમય આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એને એ વ્યાકુળ કરે છે. ઇન્દ્રિય સમૂહને વસાવે છે તથા સંસારના કારણભૂત કર્મનો પરમ મિત્ર છે. કોનો મિત્ર? કર્મનો મિત્ર. અને કર્મને શું કહ્યું? સંસારનું કારણ. એવું તે મન, આ મન વિશે કહ્યું છે. આ મન કેવું છે? નકામું. કેવું છે? ભટકા કરે છે, આમ તેમ મન ભટક્યા કરે છે, જ્યાં ને ત્યાં જોડાઈ જાય છે, નકામા વિકલ્પો કરે છે, વિચારો કરે છે, સામે કઈ નથી તો એટલી બધી જૂની વાતો યાદ કરે. મન કઈ નથી ને એટલે જૂની વાત યાદ કરી અને કારણ વગર તે પોતાની શાંતિ ખંડિત કરી રાખે. થાય છે? કઈ નથી, નકામું. દૂર બીજી કોઈ વસ્તુ જુએ છે એની સાથે એના ઉપરથી ક્યાંય ચડી જાય છે વિચારોમાં, એવું મન છે. આજે મન અહીંયા છે, બીજી સેકન્ડે મિનિટો ક્યાં, બીજી સેકન્ડે દરાશ જાય, ત્રીજી સેકન્ડે સુરત જાય છે મન. અને ત્યાં શું ચાલી રહ્યું છે એનો વિચાર કરે, ત્યાં થતું હશે કે નહીં થતું હોય, અને નકામું ભ્રમિત થઈ જાય છે. એવા મનને માટે કહ્યું છે, મન તો આંગળા જેવું છે, ચંચળ છે, માંગડા જેવું છે, કુદ્યા કરે માંકડું, જપીને બેસે જ નહીં શાંતિ. આપણું મન એવું છે, એટલે કે છે કે આમ તેમ ભટક્યા કરે છે અને બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી હર્ષ પામે છે. મનને ખૂબ આ ખુશી થઈ જાય કંઈક મળ્યું એટલે. તો હવે એ વસ્તુ એની નથી, પદાર્થ આત્માને મળતો નથી, આત્માને એનાથી ફાયદો નથી, અને છતાંય પેલું મન એને કે આ બહુ સારું થયું, શું સારું થયું. નકામો આત્માને, આત્માના ભાવ છે ને એને બગાડે છે, એટલે કે છે. અને કોઈ પણ પ્રયોજન વિના જે નિરંતર જ્ઞાનમય આત્મા છે ને એને વ્યાકુળ કરે છે, કારણ કે ઇન્દ્રિય સમૂહને વસાવે છે. આપણે ઇન્દ્રિયની વ્યાખ્યા ગણી, ત્રણ પ્રકારે ઇન્દ્રિય કહીએ, ઇન્દ્રિયોના વિષય આ જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એને ઇન્દ્રિય કહેવાય. એને વસાવે, ઇન્દ્રિયના સમૂહને વસાવે છે, એટલે એ ઇન્દ્રિયના વિષયો તરફ વારંવાર ચાલી જાય છે, એમાં જ રમમાણ રહે છે. એને એ ભાવ ઇન્દ્રિય સાથે જ રહ્યું છે, મન અને ભાવ ઇન્દ્રિય બે સાથે રહ્યા કરે અને જીવ કર્મ બાંધ્યા કરે. ઠીક છે, કર્મનો પરમ મિત્ર છે આ મન છે, એ કર્મનો મિત્ર છે. કર્મ બાંધવા માટે બંનેને સારી દોસ્તી છે, વિકલ્પમાં રહીએ એટલે કર્મ બંધાય. ઘણા લોકો એમ કે છે કે અમે તો કાંઈ કરતા નથી, કેવી તમને પાપ બંધાય, અમને કર્મ કેવી રીતે બંધાય, ઘણા લોકો એમ કે છે. અમે તો સવારથી સાંજ સુધીમાં કંઈ એવું કરતા નથી કે જેથી અમે કંઈ કામ પાપનું કરતા નથી, છતાં તમે એમ કહો છો કે આ પાપની વાત, કર્મ બંધાય કેવી રીતે બંધાય? તો સાદુ સાત્વિક જીવન જીવીએ છીએ, સવારે ઉઠીએ છીએ, પ્રભુ સ્મરણ કરીએ છીએ, માળા ગણીએ છીએ, બરાબર છે, દેવ દર્શન કરીએ છીએ, થોડી વાર સ્વાધ્યાય કહીએ એ કરીએ છીએ, બપોરે સાદો આહાર લઈએ છીએ, એવું કંઈ ખાતા પણ નથી, બરાબર, સાંજે પણ એમ છે, અને કોઈ વાર સામાયિક પણ કરીએ છીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ. તમે આમાં અમને કહું કે પાપ બંધાય કેવી રીતે બંધાય? આવું જીવન જે જીવતા હોય એને માટે બીજાની તો વાત કરવા દો. અથવા તો જે કહે છે કે અમે શાંતિથી નિષ્ઠાપૂર્વક જોબ પર જઈએ છીએ, કામ કરીએ છીએ, પ્રભુનું સ્મરણ જયારે મળે સમય ત્યારે કરીએ છીએ, અને પાછા સાંજે ઘેર આવીએ છીએ, સુઈ જઈએ છીએ ભાઈને, અમે તમે પાપ પાપની વાત કેમ લઈને બેઠા છો? હવે હું બીજી વાત કરું, આ આત્માને કેવો ભાવ હોય? એ પોતે પોતાના ભાવે રહે તો કેવો ભાવ હોય? શુદ્ધ ભાવ હોય. આત્મા શુદ્ધ ભાવને બદલે બીજા ભાવે રહે તો એને જુદો ભાવ, અન્ય ભાવ કહેવાય. આત્માનો તો શુદ્ધ ભાવ હોય પોતે પોતાના ભાવે. હવે આપણે આત્મામાં જયારે હોઈએ નિર્વિકલ્પ ધ્યાનમાં, તો આત્માના ભાવે હોઈએ, આત્માના ભાવ એ તો નથી, શુદ્ધ ભાવ તો છે જ નહીં આપણને, શુદ્ધ ભાવ તો છે જ. તો કયા ભાવમાં હોય, બહારમાં અન્ય ભાવમાં હોય તો એ અશુદ્ધ ભાવ છે ને. અશુદ્ધ ભાવ બે પ્રકારે જ હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. અશુદ્ધ ભાવ જે છે એ બે રીતે હોય, કાં તો શુભ હોય ને કાં તો અશુભ હોય. શુદ્ધ તો છે જ નહીં, એટલે આખા દિવસમાં આપણે શુદ્ધ ભાવમાં તો ક્યાં, ધ્યાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આપણે આત્માને સ્પર્શીએ તો એટલો વખત શુદ્ધ ભાવમાં હોઈએ, એવું તો થતું નથી. તો રહ્યા કયા ભાવ, શુભ અને અશુભ. હવે શુભ ભાવ કેટલો વખત આપણે કરીએ દિવસમાં, 16 કલાક આપણે જાગીએ એમાં 16 કલાકમાં કેટલા કલાક શુભ ભાવ થાય? શુભ ભાવ સિવાયના બાકી બીજા બધા ભાવ જે છે કે આપણે મીઠાઈ પ્રદીપભાઈ ને આપવી, એ ભાવ શુભ ભાવ કહેવાય કે અશુભ ભાવ કહેવાય? આપી શકતા નથી. હું મેં બનાવી અને એમને આપી એટલે એમને સારું લાગશે, એ માન્યતા આપણે જે કરી એ શું માન્યતા કહેવાય? માન કસાય પોસાય એમ આપો, બરાબર? તમને એમ થાય કે આમાં માન કસાય પોસાય? માન કસાય જ પોસાય છે, અંદરમાં ઊંડે ડોક્યું કરો તો માન કસાય પોસાય છે. આપવાનું તો આપીને ભૂલી જઈએ. ક્યારનો વિચાર કર્યો, બનાવું બનાવું બનાવું, એ બનાવવાનો ભાવ કેવો થયો? પાપનો ભાવ થયો. બનાવવું બનાવી શકતા નથી એટલે એ તો ભૂલ મિત્યાત્વ, અને પાછું બનાવવા માટે થઈને જેટલો વખત બનાવો છો એના કરતા 4 ગણો વખત એનો વિચાર આવે છે, વિકલ્પ થાય છે, એ બધું પાપ થાય છે. બીજું શું થાય? જે કઈ શુભ ભાવ જે છે એ ખરેખર જોઈએ તો આત્માને લક્ષે જે કરીએ એ વખતે જે વિકલ્પ છે એટલો જ શુદ્ધ છે. અને પૂજાના વખતે ખરેખર સાચા હૃદયપૂર્વક આપણે પૂજા કરતા હોય પ્રભુની સમક્ષ તો, નહીંતર ગાઈ જઈએ તો એમાં ક્યાં શુદ્ધ ભાવ નથી હોતો, ગગડાવી જઈએ છીએ, અર્થ સમજતા ન હોઈએ, એમાં ક્યાં શુદ્ધ ભાવ આવે? અડધું. અને ઘણી વખત ગાતા ગાતા આવે કે પેલા એ ઢોલ જોરથી વધારે ને મારે મને મજા ના આવી. આરતી વખતે પેલા બહુ ઢોલ જોરથી વધારતા હતા એટલે આરતીમાં મજા ના આવી. તમારે આરતી કરવી છે કે ભાઈ ઢોલમાં ધ્યાન ગયું? હવે એ તો શું કર્યો, શું કર્યું? પેલા પ્રત્યેનો એ ભાવ કર્યો, દેશ ભાવ કર્યો ને, પાપ બાંધ્યું ને, આરતીમાં પાપ બાંધ્યું. બાજુવાળો જોરથી ગાય કાન ફાટી ગયા કે બાજુવાળાએ તાણી તાણીને ગાતો હતો, બાજુમાં ઉભા હોય ભાઈ ઉત્સાહથી જોરથી ગાતા, તમે ધીરે ધીરે ગાતા હો. હવે એ બધા વિકલ્પો આવે એ બધામાં શું થયું? આરતીમાં તમે પાપ કરો, ચાલી રહી છે આરતી, તમને ખરેખર જે થવું જોઈએ એ નથી થતું. એના તરફ આપણે ક્યારેય લક્ષ નથી આપતા કે હું આરતી કરવા માટે આવ્યો છું પ્રભુની સમક્ષ ને. તો પ્રભુની સમક્ષ આપણે આરતી કરીએ છીએ ત્યારે આપણને અંતરમાં એમ થાય કે પ્રભુ કેવા અને હું કેવો, એ ભાવ એક મિનિટ માટે પહેલા કેળવવો કે હું પાવર અને પ્રભુ આપ પરમાત્મા પૂર્ણ સર્વજ્ઞ, આપનો અનંત ઉપકાર છે, આપની અનંત કરુણા છે, એમ ભાવ પહેલા લાવી અને પછી પ્રભુ સમક્ષ જોઈ અને જે આરતી ચાલે એના શબ્દો વિચાર થાય તો કરવો, નહીં તો એ ભાવમાં રહી આરતી ચાલ્યા કરે આપણે, બરાબર છે? તો સાચા અર્થમાં એ શુભ ભાવ થાય. હવે એવો શુભ ભાવ જયારે થાય, નવકાર મંત્રો ગણીએ ત્યારે પણ આમ આમ કરીને બીજે ધ્યાન જાય એ કંઈ અર્થ નથી માળા ફેરવવાનો. એ વખતે એવો ભાવ થાય કે હરિયંતને નમસ્કાર હું કરું છું, હરિયંત ભગવાન કેવા મહાવીર ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે, અંતરમાંથી નમસ્કાર થાય, ઓહો પ્રભુ સિમંદર પ્રભુ એમ થઈ જાય, ઓહો સિમંદર પ્રભુ મને દર્શન થઈ જાય, તો એમ કરીને અંતરમાંથી નમસ્કાર કહેવાય, બરાબર ને? આંખમાં આંસુ ના આવે ને તો સમજવું કે હૃદય પીંજાયું નથી. જે વસ્તુ હૃદયને સ્પર્શે એ જ વસ્તુ એ જગ્યાએ તમારે સમજવું કે તો જ ભાવ છે, કઈ બધું ઉપર ચલું છે. એટલે મોટો સમય આપણે પાપ કરીએ છીએ એટલે સંસારની જ રચના થાય છે, બીજું કંઈ થતું નથી. એટલે અહીંયા આ વાત કરી છે કે સંસારની રચનાના કારણભૂત શું છે, એ કર્મ છે, એનો આ મિત્ર મન છે. સંસારના કારણમાં મન છે કે જે કર્મ બાંધવા માટે એનો પરમ મિત્ર છે. એવું એ મન જ્યાં સુધી જીવિત છે, એવું એ મન જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે? સંતાન થઈ શકતું નથી. હવે મન તો જીવિત રહેવાનું જ છે, જ્યાં સુધી શરીર છે તો મન છે, શરીર વાણીને મન એ તો રહેવાનું જ છે, એ તો નામ કર્મને કારણે જે મળ્યું છે તો મળ્યું જ છે. પણ અહીંયા કહેવાનો આશય એવો છે કે જીવિત એટલે કે એ એક્ટિવ છે, એટલે મન સાથે જ આત્માને રહેવાનું થાય છે. મન જેમ થઈ જાય એમ એ જાય છે એમ કેવું છે, એ રીતે જીવિત એટલે એ સુસુપ્ત થવું જોઈએ, મનના વિકલ્પો સમી જવા જોઈએ એમ કેવું છે. જ જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે? અમે સંયમ લઈને આવ્યા પણ અમારું કલ્યાણ ક્યાંથી થશે? આગળની ગાથામાં પેલું મન ને કારણે એ કહ્યું ને ભ્રાંતિ થાય છે, આ બીજી ગાથામાં એ રીતે વાત લીધી છે કે જ્યાં સુધી જીવિત છે મન ત્યાં સુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે? અર્થાંત થઈ શકતું નથી. હવે એનો વિશેષ અર્થ આપે છે, આપણે લઈ બહુ તર્ક આપી છે વાત અહીંયા. કહે છે કે આનો અભિપ્રાય એ છે કે જ્યાં સુધી મન શાંત થતું નથી ત્યાં સુધી સંયમનું પરિપાલન કરવા છતાં પણ કદી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. મનને શાંત, મનની વ્યગ્રતા ન જોઈએ. સમાધિ ક્યારે થાય? આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ એમ કહેવામાં આવ્યું છે. કારણ એ છે કે મનની અસ્થિરતાથી બાહ્ય ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષની પ્રવૃત્તિ બની રહે છે. આ તો સીધી વાત છે, સહેલી વાત છે, આપણે જાણીએ છીએ. મન ચંચળ છે એટલે કોઈ વસ્તુ સારી લાગે ખરાબ લાગે, સારી લાગે એના પ્રત્યે રાગ થાય, ખરાબ લાગે એના પ્રત્યે દ્વેષ થાય, એમાં ને એમાં આપણે સમય ગુમાવી દઈએ છીએ. અને જ્યાં સુધી રાગ દ્વેષનું પરિણમન છે ત્યાં સુધી કર્મનો બંધ પણ અનિવાર્ય છે. થવાનું થવાનું થવાનું, રાગ દ્વેષ છે અને કર્મ ન બંધાય એમ તો ક્યાંથી બને? થવાનું છે. અને દ્વેષનું કારણ શું છે? દ્વેષનું કારણ રાગ છે. રાગ છે એના પ્રત્યે દ્વેષ થાય છે. ખરેખર એવું છે, તમે જ્યાં રાગ કર્યો છે ને એ જગ્યાએ તમારી માન્યતા કરતા વિપરીત થાય એટલે દ્વેષ થાય છે. દ્વેષ થવાનું કારણ બીજું છે, એ રાગ છે એટલે દ્વેષ થાય છે, નહીતર ન થાય. કે રાગ છે એટલે અપેક્ષા છે, રાગ છે એટલે અપેક્ષા છે. તમને તમારા કુટુંબમાંથી બધા પ્રત્યે રાગ છે અને તમે એમ ઈચ્છો કે આમ વર્તે તો સારું અને એ એમ નથી વર્તતો એટલે તમને દ્વેષ થાય છે. અરે હું કહું નથી કરતો એમ, બીજાના કુટુંબમાં એ કોઈ બીજું કંઈક કરતું હોય તો તમને ક્યાં દ્વેષ થાય છે? બાજુવાળાનો છોકરો કંઈક કરતો હોય તમને દ્વેષ નથી થતો, તોફાન કરતો બાજુવાળાનો છોકરો નથી થતો. પણ તમારો છોકરો તોફાન કરતો હોય તમને દ્વેષ થઈ જાય. અભ્યાસ સ્થાન માનો નાનો છોકરો હોય કેમ આમ કરે છે, કેમ તોફાન કરે છે, નથી થતું આપણે ગુસ્સે થઈ તો બાજુવાળાનો કરતો તો આપણને કંઈ નથી થતું, એને ઘેરે કર્યા કરે. અહીંયા રાગ છે એટલે દ્વેષ થાય છે. એટલે રાગ અને દ્વેષમાં દ્વેષને કાઢવા છે કોઈ એમ કહેતું હોય કે મારે ક્રોધને જીતવો છે તો ક્રોધને જીતવો હોય તો એને પહેલા રાગને પણ સાથે જીતવું પડશે. રાગ અને દ્વેષ બંને સાથે જાય. જેટલો રાગ છે આના પ્રત્યે જૈન સેન્ટર પ્રત્યે, આ જૈન સેન્ટર પ્રત્યે જેટલો રાગ છે અને મનમાં એમ છે કે આ જૈન સેન્ટર બન્યું એમાં અમારું પ્રધાન છે એટલે રાગ જે પડ્યો છે એ રાગને કારણે આ જૈન સેન્ટરમાં આપણે ઈચ્છીએ અથવા તો જે સારું છે એ નથી થતું એટલે દ્વેષ થાય છે. જૈન સેન્ટર જયારે બનતું હતું ત્યારથી તમે છો, તમે કામ કર્યું છે ખૂબ બરાબર છે, એટલે એ કરતા ભાવે કાઢવાનો છે. જૈન સેન્ટર આ બન્યું ત્યારથી અમે આ કરતા હતા, જમીન લેવાય ત્યારથી આ અત્યાર સુધી 20-20 વર્ષ તમે આ જૈન સેન્ટરમાં કામ કર્યું છે એ કરતા ભાવ કાઢી નાખીએ તો એ જૈન સેન્ટર પ્રત્યેનો એ રાગ જતો રહેશે. અને એ રાગ જશે તો પછી જૈન સેન્ટરનું જેમ થવાનું છે તેમ થાય એટલે કોઈ વસ્તુમાં આપણને એમ લાગે કે આ લોકો બરાબર નથી કરતા અને આપણને એમ થાય ગુસ્સો આવી જતો હોય એ ક્રોધ પણ ચાલે જશે અને પછી એમ થશે કે કઈ એ જે થવાનું છે તે થાય છે પણ તમને જાગૃતિ છે અને એ કઈ પાપનું કામ થતું અશક્ય થતું હશે તો તમે સહજ ભાવે કહેશો કે ભાઈ આ બરાબર નથી, આ શોભતું નથી. પણ તમને ગુસ્સાનો ભાવ નહીં આવે, પછી ગુસ્સો નહીં થાય. સત્ય તો કહેવાનું, સત્ય ન કહેવું એવી તો વાત જ નથી, સત્ય તો કહેવાનું. જૈન સેન્ટરમાં પ્રવૃત્તિ જે ચાલી રહી છે કે ભાઈ અહીંયા આ બીજો હોલ છે મોટા હોલમાં તમે આ જાતના પ્રોગ્રામોને એલાઉ કરો છો એ તમારે નહીં કરવા જોઈએ, તમને એમ લાગે કે આ વાત આવી વાત અહીંયા ન હોય તમને ગુસ્સો નહીં આવે, પછી તમે સહજ રીતે કહેશો ને પછી તો તમે સમજશો કે ભાઈ જે કાળ જે થવાનું તે થાય, જે માણસો ત્યાં આવવાના છે એ આવશે આ થશે તે થાય છે. પણ કહી દો એટલે તમને શાંતિ થઈ જાય. આ રાગ ઓછો થશે ને, કરતા ભાવ ટળી જશે ને એટલે દ્વેષ પણ ઓછો થઈ જાય. એટલે રાગ દ્વેષનું પરિણમન છે, જ્યાં સુધી રાગ દ્વેષનું પરિણમન છે ત્યાં સુધી કર્મનો બંધ પણ અનિવાર્ય છે તથા જ્યાં સુધી નવા નવા કર્મનો બંધ થતો રહે ત્યાં સુધી દુઃખમય આ જન્મ મરણ રૂપ સંસારની પરંપરા પણ ચાલુ રહેવાની છે. આ હાલતમાં આત્માને કદી શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મકલ્યાણની ઈચ્છા કરનાર ભવ્ય જીવોએ સૌથી પહેલા પોતાનું ચંચળ મન વશ કરવું જોઈએ. સૌથી પહેલું કામ જો કંઈ પણ કરવા જેવું હોય તો મનનો કાબૂ લાવવો જોઈએ, મન શાંત રહેવું જોઈએ. મનની શાંતિ જે છે તો જ ધર્મમાં પ્રવર્તન થશે. મન વશ થતા તેના ઇશારે ચાલતી ઇન્દ્રિયો સ્વયં એ વશ થઈ જાય. કેટલી સરસ વાત કહી છે, મન વસ્તતા ઇન્દ્રિયો પણ વસમાં આવી જશે, કાબુમાં આવી જશે. મનને કરો ને મૂર્ધ પકડો ને. આપણા મનમાં ગમે તેવા ભાવ આવે, વિકારી ભાવ આવે, તો આપણે એમ કેમ ન કહીએ કે ભાઈ આ વિકારી ભાવ મારા મનમાં ના જોઈએ. ઘટાડો એમ કહી કેમ નથી કહેતા, કેવું જોઈએ કે નહીં કડક થઈ. આપણા ઘરમાં ગમે તે માણસ ઘૂસે તો આપણે શું કરીએ, કાઢી મૂકીએ કે નહીં? કોઈ પાપી માણસ ત્યાં મીટ લઈને આપણા ઘરમાં ઘૂસી આવે એકદમ, જેને ઓળખતા નથી, તો તમે શું કરો એને? આઉટ. આમ બતાવી દો રસ્તો, દરવાજો બતાવી દો, તને બતાવી દો. ઘૂસવા દો જ ઘરમાં, નથી ઘૂસવા દેતા. તો મનમાં ખરાબ ભાવ આવે એને આપણે કડક થઈને કહેવું જોઈએ કે આઉટ, મારા મનમાં આ વાત વિકત ના જોઈએ, આઉટ. આ કરવાની જરૂર છે. જયારે જયારે એવો વિચાર આવે, વિકલ્પ આવે, ત્યારે તરત જ હું ભગવાન આત્મા મને આ ભાવ આ હોય જ નહીં મારા, બંધ કટ કરી નાખો. ધ્યાન ધ્યાન કડક થઈને કટ કરી નાખો. એ વખતે જે આલંબન જોઈએ ધર્મનું એ આલંબન લો. તમારાથી ન થતું એ વખતે તરત જ નવકાર મંત્ર ગણવા બેસો, ગમે તે કરો, તમે વાંચવા બેસો, જે રીતે તમારું કોન્સન્ટ્રેશન થતું હોય પ્રભુની સમક્ષ જતા રહો. પ્રતિમા હોય, ફોટો હોય તો ત્યાં જઈ અને નમસ્કાર કરીને ઘડી પડો કે આવા મને વિચાર આવ્યા, આવા વિચાર મારા મનમાં. બે આંસુ પાડી આવો, શાંત થઈ જશો, આત્મામાં જવાશો. આની જ છે સાધકને આ બધું કરવાની જરૂર હોય છે. આ બધું સાધકે કરવાનું હોય છે, કોઈ જાણે કે ના જાણે. આપણે એની સાથે શું સંબંધ છે? આપણે આપણા માટે કરીએ છીએ. આ રીત છે. મનને વશ થતા તેના ઇશારે ચાલતી ઇન્દ્રિયો સ્વયંને વશ થઈ જાય છે, બધું શાંત પડી જશે. ઇન્દ્રિયોને પણ જીતવા માટે થઈને આ મનને વશ કરવું જોઈએ એમ કે છે. તો એવી અવસ્થામાં બંધનો અભાવ થઈ જવાથી મોક્ષ પણ કાંઈ દૂર રહેતો નથી. આ ભાવમાં નહીં, આવતા ભાવમાં મોક્ષ. એને બે ચાર ભાવ સાથે કોઈ વાંધો નથી. આ અનંત ભાવ કરવાની વાત છે. એ અનંત ભાવનું જે ચક્ર ચાલી રહ્યું છે ને એને તોડવા માટે આપણે બેઠા છીએ. અહીંથી અનુસંધાન મળશે. અહીંયા અહીં મોક્ષ નથી તો એ વાત જ બોલવી નહીં. અહીંથી જ થાય છે એમ જ માનવાનું. અહીંથી જ થાય છે, અહીંથી શરૂઆત થઈ છે એટલે આગળ 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 જવાય છે, એનું અનુસંધાન મળે છે. એટલે શરૂઆત અહીંથી જ થાય છે. મોક્ષ માર્ગ અહીંથી જ છે, પંચમ કાળમાંથી જ છે. કોઈ કાળ નડતો નથી. પુરુષાર્થ મોક્ષનો જ હોય. દેવલોકનો આ તે એવા પુણ્ય કરી એવો પુરુષાર્થ હોય જ નહીં. પુરુષાર્થ મોક્ષ માટેનો જ હોય. એટલે કહે છે કે તો એવી અવસ્થામાં બંધનો અભાવ થઈ જશે, બંધ નહીં પડે અને પછી મોક્ષ થશે. અહીંયા મુનિ છે એ તો સંયમ લઈને નીકળ્યા છે, એટલે એમને તો મોક્ષ જ છે. એમને પછી એ નહીં રહે. પંદરમો શ્લોક લઈએ.
મૃત્યુભૂતૈયાતમલમ શુદ્ધ બોધાત્મકમ ત્વત્તસ્તેન બ્રહ્મસ્ય વિરતમ ચેતો વિકલ્પાકુલમ સ્વામી કિં ક્રિયતે મોહવશતો મૃત્યો નપી કશ્યત સર્વાનંત પરમ પરાકૃદહિતો મોહસમે વાર્યતાં.
પંદરમા શ્લોકમાં અહીંયા કહે છે કે હે સ્વામી, હે સ્વામી, ભગવાનને સંબોધન કરે છે. હે સ્વામી, આ ચિત્ત નિર્મળ અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આપને પ્રાપ્ત થયું થકું નિશ્ચયથી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. હે સ્વામી, આ ચિત્ત નિર્મળ અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આપને પ્રાપ્ત થયું થકું નિશ્ચયથી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તે વિકલ્પોથી વ્યાકુળ થતું થકું આપના તરફથી ખસીને નિરંતર બાહ્ય પદાર્થોમાં પરિભ્રમણ કરે છે. શું કરીએ? મોહના વશે અહીં મૃત્યુનો ભય ભલા કોને નથી હોતો? અર્થાત તેનો ભય ઘણું કરીને બધાને હોય છે. તેથી હે પ્રભુ, સમસ્ત અનર્થોની પરંપરાના કારણભૂત મારા આ મોહરૂપ શત્રુનું નિવારણ કરો. મોહરૂપ શત્રુનું નિવારણ કર્યું છે અને નિવારણ માટે આશ્રય પ્રભુનો કરવો છે. એ જાણે છે મુનિ તો કે આ નિવારણ તો હું પોતે જ કરવાનો છું. પણ એ તો આલોચનામાં એવા જ ભાવ હોય. કુંકુંદાચાર્ય ભગવાને અષ્ટોમની અંદર પણ એમ કંઈક ગાથામાં કહ્યું છે કે વધુ અમને સિદ્ધત્વ આપો. કુનકુંદ આચાર્ય ભગવાન આવા મહાન આચાર્ય પણ પરમાવરની રચના કરનારા આવું આવું સમયસાર જેવું ધ્રજાનુયોગનો ગ્રંથ લખનાર કેવા મહાન, એમને પણ કેમ કે એવો આલોચનાનો ભાવ આવી ગયો એટલે પ્રભુને એમ એમ લખી નાખી ગયા કે પ્રભુ સિદ્ધત્વ અમને આપો. એ નથી જાણતા કે સિદ્ધત્વ તો પ્રભુ આપવાના નથી, નથી આપવાના જાણે છે, છતાં એવો ભાવ આવે છે, એવો ભાવ આવે છે. જો આપણે અહીંયા પણ થોડોક સરસ ભાવ અહીંયા આપે છે એ પણ લઈએ એટલે પંદરમામાં અર્થમાં અને પછી અહીંથી આપણે કરીએ છીએ. એમાં અહીંયા કહે છે કે મારું મન નિર્મળ તથા શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આપમાં લગાવ્યા છતાં પણ, મારું મન જે છે એ આપ તો શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ છે એમાં લગાવું છું છતાં પણ મૃત્યુ તો આવવાનું જ છે એવા વિકલ્પ વડે આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો તરફ નિરંતર ભૂમ્યા કરે છે. મૃત્યુ તો આવવાનું જ છે એવા વિકલ્પ વડે આપથી અન્ય બીજા બાહ્ય સમસ્ત પદાર્થો તરફ નિરંતર ભૂમ્યા કરે છે. હે સ્વામી તો શું કરવું? કેમ કે આ જગતમાં મૂળ વસાત કોને મૃત્યુનો ભય નથી, બધાને મૃત્યુનો ભય મોહને કારણે છે. એટલે એવા મોહને હું દૂર કરવા માંગુ છું, આશય કહેવાનો એ છે. એટલે સર્વને છે માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો. આમાં મોહને નષ્ટ કરવા માટે થઈ અને પ્રાર્થના પ્રભુ પાસે કરી છે કે એવું મોહને કારણે થઈ અને હું વિચલિત થઈને મારું મન જે છે ત્યાં ભટકી જાય છે તો એવા મોહને દૂર કરો. હું મારું મન આપમાં લગાવું છું છતાં પણ એ મૃત્યુના વિકલ્પોમાં મારું મોહ ત્યાં જાય છે એટલે ચંચલતા થાય છે. તો એ મોહવશ જે મૃત્યુનો ભય છે એ કાઢવા માટે મોહને જ દૂર કરવો જોઈએ એમ મને લાગે છે. તો એ મોહને દૂર કરવા માટે આપને પ્રાર્થના કરું છું કે મારો મોહ જાય, આપને આ સાનિધ્યમાં આવતા મારો મોહ ટળી જાય, એવો અહીંયા તો ભાવ છે. અહીંયા વિશેષ ભાવાર્થ પણ બીજો છે અહીંયા આપ્યો છે કે જ્યાં સુધી મોહનો સંબંધ આત્માની સાથે રહેશે ત્યાં સુધી મારું ચિત્ત બાહ્ય પદાર્થોમાં ઘૂમ્યા કરશે અને જ્યાં સુધી ચિત્ત ઘૂમતું રહેશે ત્યાં સુધી આત્મામાં સદા કર્મોનું આવાગમન પણ રહ્યા કરશે. કે કર્મ આવે ને જવા, આવે એટલે જાય તો ખરા ને, કર્મ બંધાય એટલે કઈ રહી છોડા જાય છે, જવાના પણ છે. કર્મ આવે ને જાય એ થયા જ કરશે જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી. આ પ્રકારે તો આત્મા સદા વ્યાકુળ જ રહ્યા કરશે. માટે હે ભગવાન આ નાના પ્રકારના અનર્થો કરનાર મારા મોહને સર્વથા નષ્ટ કરો. પ્રાર્થના કરી છે મારા મોહને પ્રભુ નષ્ટ કરો, મારો મોહ જાય એવું કરો પ્રભુ. હવે મારો મોહ જાય બસ. મુનિને હવે જે સૂક્ષ્મ મોહ છે, મુનિને શું સાતમું છઠ્ઠું તાને જે મુનિ હોય કેવા મોહ હોય છતાં અહીંયા કહે છે દર્શન મોહ તો ગયો છે. મુનિ છે ને એટલે દર્શન મોહ તો ગયો છે. મોહનીની આપણે સમ્યક દ્રષ્ટિ છે એને જ આપણે મુનિ કહીએ એટલે દર્શન મોહ તો એમનો ગયો છે. દ્રષ્ટિમાં કોઈ ફેર નથી, દ્રષ્ટિ તો યથાર્થ છે. કોઈ દ્રષ્ટિની રીતે શ્રદ્ધાની રીતે તો કોઈ ફેર નથી, પણ એમને ચારિત્ર મોહ જે છે ને એ દૂર કરવાનો છે. એટલે મુનિનો પુરુષાર્થ આખો ચારિત્ર મોહનીને દૂર કરવાનો છે. ચારિત્રમાં એમને જે પ્રગટ કરવું છે એક પછી એક બધા કસાય જાય છે. ત્રણ કસાય તો ગયા છે, મુનિ છે એટલે ત્રણ કસાયનો તો અભાવ થયો છે. અનંતાનંદી અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણી એ તો ગયું છે. કસાય કેટલો છે? સંજીવન કસાય છે, એટલો જ છે. તે છતાં પણ મુનિ એ એટલું જે રહ્યું છે ને એટલા મોહથી પણ એ પોતે જાગૃત છે. આ મોહ નથી જે આપણે કહીએ છીએ ને કે છઠ્ઠા ગુણ સ્થાને શું હોય? બુદ્ધિપૂર્વકનો રાગ રહે, અબુદ્ધિપૂર્વકનો રાગ બંને છે. તો આ બુદ્ધિપૂર્વકનો રાગ જે છે ને એ છઠ્ઠે જ આ વાત તો કરે, પણ આલોચના થાય છઠ્ઠા ગુણ સ્થાને, સાતમે તો થતી નથી. છઠ્ઠા ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ જે છે પોતાને પડ્યો છે એ એમની જાણમાં છે એટલે એ વખતે એમ આલોચનાનો ભાવ આવે છે કે પ્રભુ મારા આ મોહને દૂર કરો. ચારિત્ર મોહની બિલકુલ જાય, મોહ કર્મ મારું નષ્ટ થાય એવો ભાવ છે. બહુ સુંદર વાત છે, એક પછી એક ગાથામાં આગળ વધવું છે અને પ્રભુના સહારે આગળ વધવું છે. બહુ ભાવ છે, બહુ સરસ વાત છે. આપણે 16મો લઈએ.
સર્વેષામપિ કર્મણામતિરા મોહો વલીયાન સૌ દત્તે ચચ્છલતા વિઘ્નેતિ ચ મુક્તેસ્તસ્ત પ્રભાવનમન નોચ્છે જીવતિ તો ગ્રીત કૈહ દ્રવ્યત્વ સર્વદા નાના ત્વં જગતો જિનેન્દ્ર ભવતા દ્રષ્ટં પરમ પર્યૈ.
સોળમા શ્લોકમાં અહીંયા કહે છે કે બધા કર્મોમાં તે મોહ અતિશય બળવાન છે, તેના જ પ્રભાવથી મન ચપળતા ધારણ કરે છે અને મૃત્યુથી ડરે છે. આગળના શ્લોકનો અનુસંધાનમાં કહે છે, પોતેને પોતે પાછો એનો ઉપાય પોતેને પોતે આપણને બતાવે છે. પ્રભુની સમીપમાં ભાઈ બધું થાય. એક તરફ એમ કે પ્રભુ મારા મોહને દૂર કરો અને પોતે પોતે એમાં અંતરમાં આગળ વધે છે ને એ ઉપાય પણ પાછો પાછો પોતે જ વર્ણે છે. છતાં ક્રેડિટ કોને આપે છે? અદભુત છે ભાઈ, અદભુત છે. કે છે કે બધા કર્મોમાં તે મોહ અતિશય બળવાન છે. જો મુનિ પોતે જાણે છે, નથી જાણતા એમ તો નથી. તેના જ પ્રભાવથી મન ચપલતા ધારણ કરે છે અને મૃત્યુથી ડરે છે. જો એમ ન હોત તો પછી સંસારમાં દ્રવ્યની અપેક્ષાએ કોણ જીવે છે અને કોણ મરે છે? કોઈ નહીં. દ્રવ્ય તો શાશ્વત છે, દ્રવ્યની અપેક્ષાએ કોણ મરે છે અને કોણ જીવે છે? એ જીવેન્દ્ર આપે ફક્ત પર્યાયોની અપેક્ષાએ જ સંસારની વિવિધતા જોઈ છે. સંસાર એ શું છે? તો પર્યાય છે, વિવિધ પર્યાય છે. સંસારમાં તો વિવિધ પર્યાય છે અને અમારું આ બધું જે છે એ શું છે? પર્યાયમાં છે. અમારી આ વિવિધતા દેખાય છે, અમારો સંસાર છે, એ બધું અમારી પર્યાય છે એમ કહી અને પોતે શુદ્ધ સ્વરૂપ છે એ વાત અંદર ગર્ભિત કરી દીધી. એટલે પોતે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે એટલે મૃત્યુનો ભય રાખવાની જરૂર નથી, એની ભૂમિકા તૈયાર કરી. અહીંયા વિશેષ અર્થ આવ્યું છે કે જો નિશ્ચય નહીંથી વિચાર કરવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આ આત્મા અનાદિ નિધન છે. એની આદિ નથી, આત્માની આદિ નથી, અનાદિથી એ છે અને અનંતકાળ સુધી છે. એનું નિધન નથી, એનું મૃત્યુ નથી. આત્મા અવિનાશી છે, તેનો ન કદી જન્મ થાય છે અને ન કદી મરણ. આત્માના જન્મ કે મરણ નથી. તેના જન્મ મરણની કલ્પના વ્યવહારીજન પર્યાયની પ્રધાનતાથી કેવળ મોહના નિમિત્તે કરે છે. મારું મરણ થશે એમ કહે છે ને, મારું નથી થતું પ્રભુ, મારું એમાંથી તું કાઢી ના. મરણ ક્યાં થાય? તારું હું મરી જઈશ, હું કાઢી ના, હું મરતો જ નથી, હું એમ જ રહે છે, કાયમ રહે છે. નકામો એવા એવા ભાવ કરે છે ને, એ ભાવનું મરણ છે, શુદ્ધ ભાવનું મરણ. ખરેખર પોતાના શુદ્ધ ભાવનું મરણ થાય છે, એમાં બીજા વિકલ્પોમાં જાય છે. એટલે તેના એટલે આત્માના જન્મ મરણની કલ્પના વ્યવહારી જન કરે છે. એનું કારણ શું છે? કે એને પર્યાયનું લક્ષ છે ને, એટલે પર્યાયને મુખ્ય કરીને જુએ છે ને. વર્તમાન પર્યાય મારી મનુષ્યની અને પછી મનુષ્ય પણ આ છોડીને જવાનું છે એટલે મૃત્યુ થવાનું છે. એટલે પર્યાયને જુએ છે તો મૃત્યુનો પ્રશ્ન આવે. તું મનુષ્ય છે એ વાત ભૂલી જાય થોડી વાત માટે, થોડી વાર માટે તું મનુષ્ય છે એ વાત ભૂલી જાય ને, તું આત્મા છે તો ક્યાં મૃત્યુ છે? મરણ છે જ નહીં, મરણ છે જ નહીં. અને આત્માને શરીર જોઈએ? આત્માને શરીર કઈ જોઈએ? સિદ્ધ ભગવાનને શરીર હોય છે? આત્માને શરીરની કઈ જરૂર જ નથી. એમ કે બીજી ગતિ સારી મળે. અરે ભલા ભલામાં અત્યારે બીજી ગતિ શું કરવી છે? પછી ધર્મમાં એવા ઉપદેશ આપે ને બીજા, કે આ તો ખોલ્યું બદલવાનું છે. અરે તો ખોલ્યું બદલવાનું, બીજું શું કરવા જોઈએ તારે? બીજા ધર્મમાં જે ઉપદેશ આપે ને ત્યારે એમ આવે
કે ભાઈ અહીંયાથી એમ કે મરણ થાય ને શું થવાનું છે, આ તો કોળિયું બદલાય છે, આ તો જૂનું તો થયું, દેવળ જૂનું તો થયું છે, અસલો નાનો દેવળ જૂનું તો થયું છે, બરાબર છે ને, એમણે લખ્યું છે ને, એટલે જૂનું થયું એટલે ઘરડું થઈ ગયું છે, આ શરીર ઘરડું થયું છે એટલે હવે બદલાઈને બીજું સારું શરીર મળશે, એવો ઉપદેશ આપે છે. એટલે તું આ શરીર પ્રત્યે રાગ ન કર, પણ ઉપદેશમાં શું કહે છે, બીજું સારું મળશે એમ, એટલે શરીર તો મળે. આપણે જૈનમાં બીજો ભય જ નથી કરવો ભાઈ, અમારે તો બીજું શરીર જ નથી જોયું, હવે વધારે શરીર જોઈતા નથી, જેટલા છે થવાના છે એમાં અમારે તો ઘટાડવા છે, હવે અમારે વધારે શરીર જ કરવા નથી, શરીર જ જોઈતા નથી, અહીંયા તો એ વાત છે. એટલે એમ કે તમે એક બે મિનિટ માટે એમ વિચાર કરો કે આ આત્મા જ છે, તો પછી મૃત્યુ કોનું ને ક્યાં, તો મૃત્યુનો સમય રહેતું જ નથી, તો પછી મૃત્યુ નથી તો જન્મ પણ નથી, એટલે જન્મ કે મૃત્યુ બેમાંથી કોઈ વસ્તુ છે જ નહીં. આત્માની અપેક્ષાએ વિચાર કરો ને, તમે થોડી વાર તો આત્મા બનો, ભગવાન કહે છે કે ભાઈ તમે થોડી વાર તો આત્મા છો એમ રહો, વિકલ્પમાં તો વિકલ્પમાં પણ થોડી વાર તો થાવ. આપણે સીધી કહી બધાને, મને તો એવું ઘણી વાર વિચાર આવે છે, બધાને થોડા થોડી વખત આ અમુક વસ્તુ જે છે ને એના પ્રયોગ કરાવવા, તો સત્યારે 5 મિનિટ માટે બધા આત્મા થઈ જવું, પછી આગળ વધીને 10 મિનિટ માટે થવું, અડધો કલાક માટે થવું, અને એમ કરતા તમને ટેવ પડે, અને પછી જે ધ્યાનના પુરુષાર્થ વગેરે જે છે ને એ સફળ થાય. તમે કેટલો વખત આત્મા થાવ, ભલે ને અહીંયા બેઠા હો, ગમે ત્યાં બેઠા હો તો શું, અરે સિનેમાના થિયેટરમાં બેઠા હો તો પણ તમે આત્મા થઈને રહી શકો, કઈ દેખાય નહીં, પૂછે તો શું તું ટીવી સામે બેઠા હોય તો પણ એ શક્ય છે, બધું થાય છે, બીજી વસ્તુ તમે આત્મા થઈ જાઓ, થોડી વાર માટે થઈ જાઓ. જન્મ મરણની કલ્પના વ્યવહારીજન પર્યાયની પ્રધાનતાથી કેવળ મોહના નિમિત્તે કરે છે, એના નિમિત્ત મોહનું છે, મોહ ખરેખર કરાવતો નથી પણ મોહનું નિમિત્ત છે, એને પર્યાય તરફ એની દ્રષ્ટિ છે. જેનો તે મોહ નષ્ટ થઈ જાય છે તેનું મન ચપળતા છોડીને સ્થિર થઈ જાય છે, પછી ચપળતા નથી, મનનું ભટકવું થતું નથી, તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે તેને યથાર્થ આત્મ સ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે, અને ત્યારે તે તરત જ પરમ આનંદમય અવિનશ્વર પદને પ્રાપ્ત કરી લે છે. જે નાશ ન થાય, વિનાશ ન થાય, તે વિનાશ જેનો થાય છે તે વિનશ્વર છે, અને નથી થતો તે અવિનશ્વર છે. એવા અવિનશ્વર પદ, અવિનશ્વર પદને પ્રાપ્ત કરી લે છે. જો મુનિએ રસ્તો તો પોતે જ બતાવ્યો, આલોકનાની ખૂબી આ છે. ગિરીશ ભાઈ પહેલા પ્રશ્ન કરે તો અમારો મોહ પ્રભુ નષ્ટ થાય, અને પછી રસ્તો પણ પોતે જ બતાવે છે. પ્રભુની સમીપતા છે ને, પ્રભુની સમીપતા પોતે કરી અને આલોચના કરી છે ને, બહુ સુંદર છે. શું કઈ રીતે થાય છે, તો કે યથાર્થ આત્મ સ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે. આત્મ સ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે, હું આત્મા છું એ પ્રતીતમાં આવે છે, એટલે પછી એ પરમ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે. પ્રતીતમાં તો લે, ગુરુદેવ ઘણી વાર કહે છે, એક વાર તો પ્રતીતમાં લે, એક વાર તો અંદરમાં જા એમ કહે છે ગુરુદેવ. ઘણી વાર આવું કહે છે વ્યાખ્યાની અંદર, ગુરુદેવ કાજી સ્વામીના પર તમે પ્રવચન સાંભળો તો આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. એ સમયસારના પ્રવચનો એમના સાંભળો કે પ્રવચન સારના સાંભળો, ગમે તે શાસ્ત્ર હોય, પણ તમને છે તે ગુરુદેવ કાંજી સ્વામી લઈ જાય આત્મામાં, અદભુત પ્રવચનો. જેટલા સંભળાય એટલા સાંભળવા, જીવનમાં એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. ન સમજણ પડે તો સાંભળ સાંભળ કરવું, સાંભળ્યા કરવા, નાના વિષયને પસંદ કરીને કરવું, એવું લાગતું હોય તો પેલા ઇષ્ટોપદેશના પ્રવચનો સાંભળવા જરૂર પડે, અથવા તો 6 ડાળા એ નાના જે છે શાસ્ત્રો એના સાંભળવા. યોગશાસ્ત્રો તો થોડું ગંભીર છે, બેનશ્રીબેનના વચનામૃત ઉપરના સાંભળવા, જોકે એમાં ભાવ ઘણા ભરેલા છે પાછા. રત્નકાંડ સાવક આચારના પ્રવચનો સાંભળવા, એટલે શરૂઆતમાં એ વધારે સારું પડે. સમયસારમાં આ તો હું તો માનું છું કે એમાં કંઈ એવું નથી, જેટલું સમજાય એટલું કામનું જ છે, અને આપણે એ સમયસારના પ્રવચનો સાંભળી શકીએ અને એમાંથી આપણે ગ્રહણ કરી શકીએ એ માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એ સમયસાર ઉપર આપેલા ગુરુદેવના પ્રવચનનું કંઈ રિપ્લેસમેન્ટ નથી આપણો સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાયમાં આપણે ભૂમિકામાં લાવીએ છીએ કે જેથી કરીને તમે જ્યારે ગુરુદેવનું સમયસાર ઉપરનું પ્રવચન સાંભળો ત્યારે તમને બધું સમજાય, તો પહેલા આપણે એટલું સમજીએ છીએ બસ, બીજું કોઈ એમાં
એક સ્વાધ્યાય જે સાંજે રોજ સાંજે સમયકારનો સ્વાધ્યાય જે કરીએ છીએ કોન્ફરન્સ ફોર્મમાં, એમાં એટલું સહેલું પહેલાથી કરી દઈએ છીએ, પછી ગુરુદેવ જે કહેવા માંગે છે એ તમને સહેલાઈથી સમજાય, પછી ગુરુદેવનું સમયકારનું પ્રવચન પછી તમે સાંભળશો તો બહુ પકડાશે. આપણે એમ નથી કે ગુરુદેવના સમયસારના પ્રવચનના બદલામાં આપણો સ્વાધ્યાય છે, ના ના એવું તો વિચારે ના કરશું એ પછી જ સાંભળવાનું, ખૂબ પકડાય. એટલે એવા આત્મ સ્વરૂપની પ્રતીતિની વાત અહીંયા તો ચાલે છે, એની પ્રતીતિ માટે થઈને ગુરુદેવ બહુ જ કહે છે, બહુ જ કહે છે કે તું એક વખત તારા આત્મામાં જા પ્રભુ, શું કહે છે પ્રતીતિ આવી આત્મ સ્વરૂપની, એટલે મને એ વાત યાદ આવી. આગળ અહીંયા લઈએ 17મો શ્લોક લઈએ.
વાતવ વ્યાપ્ત સમુદ્ર વારી લહરી ંગુરમ જગદિ બન સંચિંતતે તો મમ સંપ્રચેત દેશ શેષ જન્મ જનક વ્યાપાર પારસી કાતું નિર્વિકાર પરમાનંદે.
સત્તરમા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે આ વિશ્વ વાયુથી તાડિત થયેલા સમુદ્રના જળમાં ઉત્પન્ન થતી લહેરોના સમૂહ સમાન સદા અને સર્વત્ર ક્ષણ નશ્વર છે, ક્ષણ નશ્વર છે એવો વિચાર કરીને આ મારું મન અત્યારે જન્મ મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર પહોંચીને કરતા આવી ક્રિયાઓ છોડીને નિર્વિકાર અને પરમ આનંદ સ્વરૂપ આ પરમાત્મામાં સ્થિત થવાની ઈચ્છા કરે છે. ક્ષણભંગુર છે, શું છે? ક્ષણ નશ્વર, એટલે આ નશ્વર દેહને કહીએ છીએ ને, નશ્વર છે એટલે રહેવા વાળો નથી તે, એને ક્ષણમાં એ છૂટી જવા વાળો છે તે કહે છે કે આ વિશ્વ એમાં ઉપમા આપી છે કે વાયુથી તાડિત થયેલા સમુદ્રના જળમાં ઉત્પન્ન થતી લહેરો, પવનને કારણે સમુદ્રમાં પાણી પર જે લહેરો આવે એની વાત કરી છે, એના સમૂહ સમાન એ કેટલી વખત લહેર રહે, પાણીથી જે લહેર આવી કેટલી વાર રહે, પૂરી થઈ જાય ક્ષણમાં, એની વાત કરી, એની સાથે એના સમાન સદા સર્વત્ર ક્ષણ નશ્વર છે એવો વિચાર કરીને, એવો વિચાર કરીને આ મારું મન અત્યારે જન્મ મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર પહોંચીને, એટલે હવે મને એ થયું છે કે આ બધું તો ક્ષણિક છે અને ક્ષણ પણ કેટલી, ખાલી એકમ વાયુથી જે ઉપર લહેરી આવી એટલી ક્ષણ માટે છે આ બધું, કંઈ આ કાયમનું નથી, હંમેશા રહેવા વાળું નથી, આ કોઈ વસ્તુ હંમેશા રહેવા વાળી શાશ્વત નથી, આ બધું ક્ષણમાં ચાલી જવા વાળું છે એમ વિચાર કરીને હવે મન શાંત પડ્યું છે. એટલે કે છે કે એમ વિચાર કરીને આ મારું મન અત્યારે જે જન્મ મરણની વાત પહેલા કરીને એવા જન્મ મરણરૂપ સંસારના કારણભૂત, સંસારનું કારણ જન્મ ને મરણ, જન્મ થાય એટલે પછી મરણ થાય ત્યાં સુધી સંસારમાં રહેવું થાય, એટલે સંસાર એટલે પોતે પોતાની આસપાસ જેવા વિકલ્પ ભાવ રૂપે રહે છે એ, એટલે જન્મ મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર પહોંચીને, આનાથી દૂર નીકળી જઈને અર્થાંત આ બધી પ્રવૃત્તિઓ છોડી દઈને વિકાર વિના, નિર્વિકાર કોઈ વિકાર નહીં અને પરમ આનંદ સ્વરૂપ, આ ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે એવા પરમાત્મામાં સ્થિત થવાની ઈચ્છા કરે છે. હવે હું આ પરમાત્મામાં સ્થિત થઉં, હવે મુનિ છે એમને ખબર છે કઈ આ દ્રવ્ય બીજા દ્રવ્યમાં સ્થિત થાય ન થાય એ પોતે જાણે છે, છતાં ભાવ તો એમ જ આવે, એ કઈ એમ નથી અહીંયા કે પરમાત્મામાં પોતે સ્થિરતા કરે, પરમાત્મા ત્યાં બિરાજી રહ્યા એમાં કઈ આપણે જઈશ ને, ક્યાંથી કરીએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, પણ એમાં કહેવાનો આશય શું છે કે પરમાત્મા આપના જેવા ભાવ છે એવા ભાવમાં હું સ્થિત થાઉં એટલે પરમાત્મામાં સ્થિત થાય. હવે આ વાતને સમજતા નથી ને એટલે લોકો ભક્તિ માર્ગ કરે છે. જો કહ્યું ને પ્રભુમાં
સ્થિત થવાનું, પરમાત્મામાં સ્થિત થવાનું. અરે ભાઈ તું સમજ તો કરો, એવા ભાવ શું પડે છે? પ્રભુના આત્મામાં આપણે આપણો આત્મા સ્થિત થાય થાય જ નહીં. જે તો પ્રભુના આત્મામાં સ્થિત થવું કહીને, પ્રભુનો જેવો અત્યારે આત્મા છે શુદ્ધ, અને જેવી પરિણતિ પ્રભુની છે એવી પરિણતિ મારી થાય એવી પરિણતિ, એમ કહેવાનો આશય છે. પરમાત્મામાં સ્થિત થયું એટલે પરમાત્મામાં કઈ આપણે જવાય? પરમાત્મા તો ત્યાં બિરાજી રહ્યા છે, આપણા પણ એવા જ ભાવ થાય એ કહેવાનો ભાવ છે. પણ આલોચનામાં તો એમ જ હોય પ્રભુ. આલોચનામાં હંમેશા શું થાય કે પ્રભુ તરફ આપણને એટલા ભાવ આવે ને આપણે એમ જ કહીએ કે પ્રભુ આપ જ મારું દુઃખ દૂર કરો છો, આપ જ મને આ સુખ આપો છો, બધું એમ જ કહીએ. હવે તત્વો પ્રમાણે વિચાર કરી તો એક જીવ બીજા જીવને સુખી દુઃખી કરી શકતો નથી, તો ત્યાં તત્વની વાત નથી આવતી. એ તો જાણ્યું જ છે, આપણે જાણીએ જ છીએ. પણ તો મહાપુરુષની આગળ આપણે જઈએ સદગુરુની આગળ, ત્યારે હંમેશા એમ જ હોય કે આપણા ચરણબિંદની સેવા જ મને હોય, આપણી ચરણ રજ હું મસ્તક પર ચડાવું. એ ચરણ રજ ચડાવવાની છે એમની આજ્ઞા, એ જે રીતે આગળ વધ્યા છે એ આપણે આત્મસાત કરવાની છે, એમાં આપણે રહેવાનું છે, એમ કહેવાનું હશે. પણ બોલાય એ રીતે એ ભાવ છે, એ વિનય છે. હા હવે વિનય આવે એવા ભાવ આવે. તો આજે આપણે આ 17મા શ્લોક સુધી સાથે રાખીએ. આમાં તો કોઈ પ્રશ્ન સ્થાન નથી, આલોચના છે, છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો આપણે વાંધો નથી લઈએ. પણ આલોચનામાં તો ભાવ આવી વાત છે, પ્રભુ મહાપુરુષોના ભાવ છે, આપણને પણ એવા ભાવ હોય એ જ ઈચ્છા કરીએ, એ જ અભ્યર્થના. તો સાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ બોલો.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રણ પર.